તારીખ 18/7/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 366 અને 368 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 670
રાજચંદ્ર વચનામૃત પત્રાંક 366 પાનું 327 આ પત્રમાં પોતાના પરિણામોની પણ કેટલીક વાત એમણે સોમાંગભાઈને દર્શાવી છે. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્ય ભાવમાં ઉતાપણું થતું નથી અને અખંડ આત્મ ધ્યાન રહ્યા કરે છે. એવી જે દશા તેને વિશે વિકટ ઉપાધિ જોગનો ઉદય એ આશ્ચર્યકારક છે. શું કહે છે? પોતાના પરિણમનની વાત લખે છે કે ઉપયોગ ભલે પર પ્રત્યે જાય છે તો પણ એ ઉપયોગ ફરીને રાગાદી ભાવમાં અન્ય ભાવમાં પોતાપણું કરતો નથી, ભિન્ન જ રહે છે. સંસારિક કાર્યોનો ઉદય છે, ઉપયોગ એમાં જાય છે, વિકલ્પ પણ સાથે થાય છે. વિકલ્પ અને ઉપયોગ બંને પરતરફી છે, ત્યારે પણ એવો ઉપયોગ ફરી જતો નથી કે અન્ય ભાવમાં પોતાપણું થાય જે પહેલા થતો હતો, એવો ઉપયોગ ફરતો નથી. હે, શ્રદ્ધાને જ્ઞાનમાં પણ ભિન્ન પણ, હા, ઉપયોગ શબ્દ લીધો ને. શ્રદ્ધા તો પૂરેપૂરી આત્મામાં છે, શ્રદ્ધાનો કોઈ અંશ બહાર નથી જતો. જ્ઞાનનો એક અંશ બહાર જાય છે ઉપયોગ રૂપે, પરિણતિ નહીં. અને ચારિત્રમાં પણ વિતરાગતા જેટલી છે એટલી આત્મા સાથે છે અને પરિણતિમાં છે, અને ઉપયોગ સાથે વિકલ્પ બહાર જાય છે. એટલે ઉપયોગ અને વિકલ્પ બે બહાર જાય છે, તો પણ તે ઉપયોગ અન્ય ભાવમાં એટલે વિકલ્પમાં પોતાપણું થતું નથી એ ઉપયોગને, એમ કે છે. એ ભિન્ન રીતે છે, નહીતર ઘણા જ્ઞાન દશાને નથી સમજતા એવા લોકોને શું લાગે છે, ભાઈ પરિણતિ આત્મામાં રહે છે પણ ઉપયોગ તો બહાર જાય, એ તો અજ્ઞાની જેવો જ દેખાય, એટલે એ અજ્ઞાની જેમ એકત્વ પોતાને થતું એવી રીતે જીમ આપે જ્ઞાનીને કે એને પણ એકત્વ થતું હશે, કેમ કે વિકલ્પ છે અને એ તરફનો ઉપયોગ છે. ઉદય તરફનો વિકલ્પ છે અને ઉદય તરફનો ઉપયોગ છે, તો આપણી જેમ જ થતું હશે એવું નથી, પોતે સ્પષ્ટ કરે છે. જ્ઞાન દશામાં એવું નથી થતું કે ઉપયોગ ફરીને અન્ય ભાવમાં પોતાપણું થતું નથી, એટલે ઉપયોગ એવી રીતે ફરતો નથી જે પહેલા થતું હતું, એવી રીતે ફરી થતું નથી. અને અખંડ આત્મ ધ્યાન રહ્યા કરે છે, આત્મલક્ષ પણ અખંડ રહે છે અને એ લક્ષને ધ્યાન પણ કહેવાય છે ત્યાં, કેમ કે એ એક પ્રકારની એકાગ્રતા છે. આપણે નથી કહેતા કોઈ ગમે કામ કરે ને એનું ધ્યાન બોલાપણા છે, જીવ ત્યાં વળગ્યો છે એમ નથી કહેતા એનું, એમ આત્મા અખંડ આત્મ ધ્યાન રહ્યા કરે છે, એમાં કંઈ ફેર પડતો નથી. તો ક્યાં કહેતે હૈ कि हमारे विचार से वो निश्चय हो रहा है, हमारे परिणाम के विषय में ये निश्चय आता है, स्पष्ट निश्चय है, पक्की बात है। निश्चय माने पक्की बात है कि उपयोग अन्य भाव में अपनापन नहीं करता, होता ही नहीं है, सहज नहीं होता है। थत्तु नथी माने सहज नहीं होता है, और अखंड आत्म ध्यान रहा करता है वो भी सहज रहा करे छे, इतने सहज रहा करे छे। एवी अंतरंग दशा, बहुत सारी अंतरंग दशा छे, आत्म परिणति जेने कहेवाय, एवी बलवान आत्म परिणति छे। तेम छता विकट उपाधि योग नो उदय आश्चर्यकारक छे। उदयमां ઘણી ઉપાધિનો ઉદય યોગ છે, વિકટ પ્રકારનો, હા પ્રતિકૂળતા હૈ ઉદયમાં, બહુત પ્રતિકૂળતા હૈ। અંતર પરિણતિ સે ઉદય બિલકુલ ઉલટા ચાલ રહા હૈ। આશ્ચર્યકારક બાત વો હૈ कि ऐसा होते हुए भी हमारा आत्म ध्यान तो वैसा का वैसा ही रहता है। इतना विकट होने के बावजूद भी अन्य भाव में एकत्व होता नहीं और आत्म ध्यान वैसा का वैसा चलता है, अखंड रहता है। वैसा का वैसा मैंने अखंड रहता है, खंडित नहीं होता। एक आश्चर्यकारक घटना है ऐसा कहते हैं, वरना क्या होता है, बहुभाग ज्ञानी निवृत्ति ले लेते हैं और अपने ज्ञान ध्यान में ज्यादा रहते हैं। कृपालु देव को तो युवान वय में है, 25 साल की उम्र में वो चिट्ठी लिख रहे हैं। कितना आपको कितना हुआ, 25 हुआ ना बस, बराबर कितने उम्र का है? इस साल में कई प्रकार देखो, इस उम्र में कैसे कैसे परिणाम चलते हैं है? बहुत पैसा कमा ले है, सबको, हमारे परिवार को ऐसा आराम, सबको सुखी कर ले एक है? सबको जैसा भी इच्छा हो सब मिल जाए, हम भी इधर घूमे वैसे करे वैसे करे, कई प्रकार के परिणाम तो चलते हैं ना। 25 साल की उम्र की बात है, लिख रहे हैं। मैंने व्यवसाय बिजनेस का वॉल्यूम बहुत बड़ा था और उसमें भी प्रतिकूलताएं थी, तो भी अखंड आत्म ध्यान में वो रहते थे, कहीं एकत्व नहीं होता था। भिन्न ज्ञान दशा में विराजमान रहते थे, ऐसे एक अलौकिक दशा थी। फिलहाल तो थोड़ी क्षण की निवृत्ति बहुत कोशिश से मिलती है, सेकंडों की। हाल में तो थोड़ी क्षण की निवृत्ति मांड रहे थे, कोशिश है बिल्कुल। इतना काम का बोझा फिर भी एकत्व नहीं होता, व्यस्त रहे काम में एकदम, फुर्सत नहीं मिले, फिर भी अखंड आत्म ध्यान में और बाहर में एकत्व नहीं हुआ। सहज दशा ऐसी थी,
कैसा भी कुछ नहीं करना पड़ता
है,
नहीं
इतलो अंतर पुरुषार्थ चालतो तो ये भी बात छे। एवो अंदर नो पुरुषार्थ चालतो तो कि जे नमस्कार करवा योग्य छे, એક બાજુ કામનો આટલો ભીડો, છતાં અંતર ધ્યાન, અંતર પરિણતિ, ઉપયોગ બરાબર સહેજ દશામાં ભિન્ને ભિન્ન પોતાને આશ્ચર્ય લાગે છે. આશ્ચર્યકારક હે ઇસ બાત સબ આશ્ચર્યકારક હે. સહેજ એસા રહેતા હૈ, ઇતના પુરુષાર્થ ઓર આત્મરસ ઇતના ઘૂંટા હૈ, સહેજ એસા હી રહેતા હૈ. અને પ્રવૃત્તિ કરી શકે એવી યોગ્યતાવાળું તો ચિત્ત નથી. બોજા ઉઠા શકે એસી હમારી ચિત્ત કી અવસ્થા નહીં હૈ. અને હાલ તેવી પ્રવૃત્તિ કરવી એ કર્તવ્ય છે તો ઉદાસપણે તેમ કરીએ છીએ. ઉસકે સાથ બિઝનેસ મેં લગે હુએ હૈ, પ્રવૃત્તિ તો કરવી પડે છે, કરવી પડે છે એટલે ઉદાસીનતા છે, કરને કા ઉત્સાહ નહીં હૈ. એક ડ્યુટી સમજ કરકે કર લેતે હૈ તો ઉદાસપણે તેમ કરીએ છીએ. મન ક્યાંય બાજતું નથી, બહુ કાઠિયાવાડી ભાષા છે, મન ક્યાંય બાજતું નથી એટલે ચોંટતું નથી, ક્યાંય મન લગતા નહીં, બાજતું નહીં મને કંઈ, મન લગતા નહીં, ચોંટતા નહીં, અને કંઈ ગમતું નથી, કુછ ગમતા બી નહીં. તથાપિ હાલ હરી ઈચ્છા આધીન છે, બાહ્ય પરિસ્થિતિ તો કુદરતને પૂર્વકર્મ અનુસાર, હરી ઈચ્છા એટલે પૂર્વકર્મ અનુસાર. નિરૂપમ એવું જે આત્મધ્યાન, જેને ઉપમા ન આપી શકાય એવું જે આત્મધ્યાન તીર્થંકર આદિ કે કર્યું છે તે પરમ આશ્ચર્યકારક છે. એ તીર્થંકરોને એટલે સ્મરણમાં લેતા લઈએ છે કે આપણા જે તીર્થંકરો છે એ મોટા રાજા મહારાજાઓ હતા, કોઈ મામૂલી માણસો નહોતા જગતના, છતાં કેવા આત્મધ્યાનમાં રહેતા હતા. એની શું ઉપમા આપીએ. એમનું આત્મધ્યાન સાંભળે છે તો અમને આશ્ચર્ય થાય છે, વાહ આવી પરિસ્થિતિમાં પણ એ આત્મધ્યાનમાં રહેતો. શાંતિનાથ, કુંથુનાથ, હરનાથ તો ચક્રવર્તી હતા, જેના ઘરે 96,000 પદમણી જેવી રાણીઓ, અને વૈભવનો કોઈ પાર નહીં. આત્મધ્યાનમાં રહેવા આશ્ચર્યકારક છે. આત્મા ઉઠી ગયો અંદરથી, બીજું કાંઈ નથી. એ બધા સંયોગો પૂર્વકર્મથી આવીને પીડ્યા, આત્મા અંદરથી ઉઠી ગયો ત્યારે આત્મધ્યાન લાગે છે. નિશ્ચળ એવું આત્મધ્યાન તે પરમ આશ્ચર્યકારક છે. તે કાળ પણ આશ્ચર્યકારક હતો, ધર્મકાળ હતો બધો. વધારે શું કહેવું. વનની મારી કોયલની કહેવત પ્રમાણે આ કાળમાં ને આ પ્રવૃત્તિમાં અમે છીએ. વનની મારી કોયલ, કોયલ સમજતે, કોયલ ક્યાં છે? કોયલ તો જંગલ મેં વનમાં હી રહેતી હૈ. અગર વહાં ઉસકો કોઈ મારે, નિકલ જાય યહાં સે, ઓર ઉસકો કહીં કોઈ સિટી મેં આ કરકે કોઈ મકાન પર ઠહેરના પડે, તો પેડ પર જંગલ મેં રહે કરકે અપના સંગીત મેં રહેને વાલી હૈ. ઉસકો વહાં કે માર માર કરકે કોઈ કોઈ ગાંવ મેં આ ગઈ, કોઈ મકાન મેં રહેને લગી, તો ઉનકો તો રહેને લાયક કોઈ જગા નહીં હૈ. વો गांव का कोई मकान हो उसके लिए रहने लायक जगह नहीं है, लेकिन करे भी क्या, वहाँ उसको मार पड़ता है। ऐसे पूर्व कर्म के मार से हम इधर आ गए, ये हमारे लायक द्रव क्षेत्र का अभाव नहीं है। बंबई में व्यवसाय में रहना वो कोई हमारे लायक द्रव क्षेत्र का अभाव नहीं है, लेकिन क्या करे, मन नहीं मारी कोयल, जाए भी क्या। ये कहवत प्रमाणे आ काल में ने आ प्रवृत्ति में उनमें छे, ये वन नहीं मारी कोयल जीवी हमारी हालत है। कहीं हमने आमा कहीं गमतू नहीं, कहीं आ बधु करू गमतू नहीं, आवी पीड़ा छे। એમ આ પત્રમાં એમણે પોતાના અંદરના પરિણામોની ચર્ચા કરી છે સુભાગભાઈ પાસે। ત્યાર પછી પત્ર છે 368મો, એ પણ સુભાગભાઈ ઉપરનો પત્ર છે। હૃદયરૂપ શ્રી સૌભાગ્ય પોતાના હૃદયની બધી વાત કરતા, અંતર પરિણામ એટલે હૃદયની, કે અમારે તમારી વચ્ચે કાંઈ અંતર છે નહીં, એ બધું ખુલ્લું લખી નાખી, એ પોતે ખુલ્લું લખતા, આ ખુલ્લું લખતા, બેનો એવો જ કોઈ આત્મીયતાવાળો સંબંધ હતો। પત્ર પ્રાપ્ત થયું હતું, અત્રે સમાધિ છે, સટ્ટાને વિશે જીવ રહે છે એ ખેદની વાત છે, પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું છે। શું છે કે એમના જે મણિભાઈના, એમના દીકરા જે મણિભાઈ હતા એ સટ્ટાનો વેપાર કરી લેતા હશે, વાયદો, સટ્ટો એટલે વાયદો, વાયદામાં તો 99 મરે ને એક જીવે, મોટા ભાગે પૈસા ખોવે માણસ। એ મણિભાઈનો જીવ સત્તાને વિશે, પૈસાની જરૂર, ધંધો કરવા માટે કોઈ એવી મૂડી નહીં, અને વગર પૈસે કોઈ વેપાર થાય તો સત્તાનો થાય, અને કમાઈ લેવાની લાલચ હોય, એટલે જીભ ત્યાં ને ત્યાં રહે। એટલે એમ કે છે કે ખેદની વાત છે, સત્તાને વિશે જીવ રહે છે એ ખેદની વાત છે, પણ તે તો જીવ પોતાથી વિચાર કર્યા વિના ન સમજે, અને પોતાને એ સમજાવવી જોઈએ વાત, કે આ ન કરવું જોઈએ, આ મારે ન કરવું જોઈએ, એને પોતાને સમજાવવું જોઈએ। કોઈના કીધું અટકે નહીં, માને નહીં, હવે બહુ સરસ વાત લખી છે, મુમુક્ષુઓને માર્ગદર્શન મળે એવી વાત લખી છે। નાનીને વિશે જેવો જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે। ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે। શું કહે છે કે જ્ઞાનીને વિશે જે કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે, કોઈ મુમુક્ષુ એમ ઈચ્છે કે મને જ્ઞાની મદદ કરે કે જેથી મને ધનનો લાભ થાય, એ મુમુક્ષુને નુકસાન થાય, એનો દર્શન મોહ તીવ્ર થાય, એટલે જ્ઞાનીની પાસે નિષ્કામ ભાવે આત્મકલ્યાણ સિવાય બીજી ઈચ્છા એ કાંઈ પણ પ્રકારે સમાગમમાં રહેવું નહીં, એ સમાગમમાં આવવું નહીં। કોઈ લૌકિક ભાવથી. ધન આદિ એ ધન છે, લોભની પ્રકૃતિ બતાવે છે, અને માન આદિ એ માનની પ્રકૃતિ બતાવે. બે હોય, કાં આ હોય કાં આ હોય કાં બે હોય, એને દર્શન મોહનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. એ જ ન્યાય મુમુક્ષુ મુમુક્ષુ વચ્ચે પણ લાગુ પડે છે. મુમુક્ષુ પાસે પણ એવી કામનાથી સંબંધ નહીં રાખો, કોઈ કામનાથી સંબંધ નહીં રાખો કે મને આ મદદ કરશે, મને આનાથી લાભ થશે, આનાથી લાભ થશે ધનનો કે માનનો એ કંઈ નહીં રાખો. એ વિશેની ચર્ચા કરતાં થોડા ઊંડાણમાં અમે જતા, એવું પણ નહીં રાખવું કે ભાઈ આપણે આ મુમુક્ષુ સમાજમાં છીએ તો આપણી ઇજ્જત થોડી વધારે સારી થશે, તો આપણા દીકરા દીકરે સારા ઠેકાણે પડી જશે, સપણ લગ્ન થઈ જશે. આ કોઈ પ્રકારની સંસારની કામના નાની પાસે નહીં, એનો અર્થ કે ધર્મના ક્ષેત્રમાં હોવી ઘટે નહીં. નહીંતર દર્શન બંધ થાય. એનું શું છે કે એ સંસાર જ ફળે, એનાથી સંસારની ભાવનાથી સંસાર ફળે, અને મોક્ષની ભાવનાથી મોક્ષ ફળે. સીધી વાત છે, જેવી મતિ એવી ગતિ. સામે ચાલીને કોઈને સાધર્મી તરીકે કરવાનો ભાવ થાય, એ એના પક્ષેની વાત છે, અપેક્ષાવાળાની વાત નથી. આમાં અપેક્ષા નહીં હોવી જોઈએ. કોઈ પણ પ્રકારની સાંસારિક અપેક્ષા આત્મકલ્યાણના ક્ષેત્રમાં હોવી તે આત્મકલ્યાણના ઉદ્દેશથી વિરુદ્ધ છે. શું છે? આત્મકલ્યાણના ઉદ્દેશથી વિરુદ્ધ છે. આ એક માર્ગદર્શન બરાબર મજબૂત રીતે પોતાને પકડવા જેવું છે. જ્ઞાની પોતાનું જીવન, ઉપજીવન, ઉપજીવન એટલે આજીવિકા, ભરણ પોષણ પણ પૂર્વ કર્મ અનુસાર કરે છે. એ પણ પૂર્વ કર્મ અનુસાર જે કાંઈ નોકરી ધંધો કરી લે છે એ અપેક્ષા નથી રાખતા કોઈની પાસે. અપેક્ષા રાખે તો એને દીનતામાં આવવું પડે, એને આશ્રિતપણે રહેવું પડે. એ અપેક્ષા નાની કદી રાખતા નથી. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરીને આ જીવિકા કરતા નથી, અથવા કરવાનો પ્રસંગ ઈચ્છતા નથી એમ જાણીએ છીએ. એટલે પોતાના આત્માને આવરણ આવે એવા પ્રકારની આ જીવિકા પણ કરતા નથી. હા, એટલે શું છે, કોઈ હિંસાત્મક ઇન્ડસ્ટ્રીમાં ન જાય, કોઈ બહુ પ્રપંચને ખોટું કરવું પડે એવો વ્યવસાય હાથમાં ન લે, જેમ કે વકીલાતનો ધંધો. પછી નાની થાય એલોપેથીનો ડાક્ટર ન થાય, પહેલાં થઈ ગઈ વાત છે, કેમ કે એને જીવતા પ્રાણીઓને ચીરવા પડે, પેટ માટે ન કરે. ટૂંકમાં બને એટલો નિર્દોષ વ્યવસાય કરે, બને એટલો નિર્દોષ વ્યવસાય કરે. અમે કેમિકલ ફર્ટિલાઇઝર્સનું બિઝનેસ કરતા હતા, ત્રણ ચાર પાર્ટનર્સ હતા અંદર, અમે એક વર્કિંગ પાર્ટનર હતો. એ કેમિકલ ફર્ટિલાઇઝર્સમાંથી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ઉપર આવવાની એને વાત કરી કે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે એ વધારે વનસ્પતિને ફાયદો કરે છે, અને એ તો બાબતને થોડીક સમજણ પણ હતી ગામડાનો માણસોને. કેમિકલ ફર્ટિલાઇઝર ઇનઓર્ગેનિક ગણાય છે, આ નેફ્થામાંથી નીકળે બને છે. તો એ જુદી જુદી વાતો લઈ આવે. તો એક વખત મારા ટેબલ ઉપર એને સેમ્પલ મૂક્યો, મને કે જો આ ખાતર છે, બહુ સારું ખાતર છે, અને સેન્દ્રિય ખાતર એટલે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સને ગુજરાતીમાં સેન્દ્રિય ખાતર કહે છે. એટલે મેં કીધું શું છે આમાં, મને કે બહુ ઊંચી ક્વોલિટીનું શું શું છે, મને કે નફો એમાં બહુ છે કે બમણા ત્રમણા પૈસા મળે કે. તું વાત કરીને કે આમાં છે, હું પહેલાં એ મને કહે ને પછી હું આગળ વાત કરું. તો કે આમાં થોડી રાખ છે, થોડી ડોલોમાઇટ નામની માટી આવે છે, અહીંયા નીકળે છે વલ્લભીપુર પાસે, એ છે. પછી આ ગટર ખાલી થાય, ડિસ્પોઝલ શહેરની ગટરનું જે ડિસ્પોઝલ હોય છે, એરિયા હોય છે, એ સુકાઈ જાય અમુક ટાઈમે, ખુલ્લામાં ક્યારમાં નાખી દઈએ પછી એ સુકાઈ જાય, એટલે એના પોપડા બાંધી જાય, એને દળીને એનો પાવડર કરી નાખે, એટલે ગંદકી આખા ગામની. એ ઉપરાંત ફિશમીલ છે કે આની અંદર, શું કીધું એને, મરેલી માછલીનો પાવડર, એને ફિશમીલ. સીધી આંખ ફરી મારી, મારી પાસે આ વાત કરવાની હિંમત જ કેમ કરી તમે, સીધી અહીંયાથી વાત કરી. મારો પાર્ટનર હતો, નોકર નહોતો, કે આવી વાત કરવાની હિંમત કેમ કરી, ખબરદાર કોઈ દિવસ મારી પાસે આવી વાત લઈ આવ્યા છે, અમારે એવા પૈસા કમાવા નથી. એ દિવસોમાં ઇન્સેક્ટિસાઇડની એજન્સીસ બહુ મળતી હતી, કંપનીઓ સામેથી સારી સારી મેન બેયરની બધી સારી સારી કંપનીઓ, ફોરેનની કંપનીઓની અહીંયા જે પ્રોડક્ટ હતી સામેથી એજન્સી આપે, કેમ કે એ લોકોને માર્કેટિંગ કરવું હતું, માર્કેટ થતું નહોતું, એ ફર્ટિલાઇઝરવાળા જ કરી શકે, અને ચિક્કાર કમિશન આપે. અમારો પાર્ટનર એક દિવસ મીટિંગ ભરી, સિરિયસલી વાત કરી, ભાઈ બહુ સારી તક છે કમાવાની, કંપનીની સારી મળે એવું છે, બહુ ચિક્કાર પૈસા મળે એવું છે. જુઓ ભાઈ, તમે ભાગીદાર છો ને બધા એકમતમાં આવીને વાત કરો છો, હું સમજી શકું છું, તમે ખુશીથી કરો, એ કંપની જુદી કરો, મારામાં ભાગ નહીં રાખતા, હું એમાં રસ નહીં લઉં, એ કોઈ કામ હું કરીશ નહીં, એ બાબતમાં તમે મારી એબ્સન્સ સમજી લીધો. હું તમારા વિચારો સમજી શકું છું, તમે મિટિંગમાં મને બોલાવ્યો એટલે હું સમજી ગયો, પહેલાં એ લોકો બધા વિચાર મેળ કરી લીધો, પછી પાછળથી મને કહે આપણે મિટિંગ રાખી છે ને, તમે આવો ઘરે, પાર્ટનરના ઘરે મિટિંગ રાખ. પછી વાત કરી કે ભાઈ આ રીતે બહુ સારું છે, બહુ વખાણ ઉત્સાહમાં હતા બધા. તો મને કહે હું એને ક્યાંય હા પાડી દેશે, હું તો સમજી ગયો કે આ લોકોની ઈચ્છા છે એમ, આપણી ઈચ્છા નથી, તમારે કરવું હોય તો તમે કરી શકો છો, તમે સ્વતંત્ર છો, હું આમાં એ પત્ર વ્યવહાર પણ નહીં કરું, વાતચીત પણ નહીં કરું, નિગોશિએશન પણ નહીં કરું, હું આમાં બિલકુલ એબ્સન્ટ, મારે ભાગીદારી નથી, મારે એ નિમિત્તે કાંઈ પૈસા ન જોઈએ, તમે તમારું કરો, મને કહે તમે તમારા સ્વતંત્ર છો. પછી એ લોકો ન કર્યું, કાંઈ તમારે નથી કરવું તો અમારે નથી કરવું, એમાં મારા દાયાભાઈ સાથે હતા. પછી એમ કે આને નથી કરવું તો કે મારે જ નથી કરવું, એકને નથી કરવું, બીજા નથી કરવું, પછી બીજા શું કરે, કે કાંઈ નહીં ચાલો નથી કરવું, કે બાપડી ભાંગી ગયું. એમ કોઈ જ્ઞાનને આવરણ એવું કામ નહીં કરવું, આપણને ખબર હોય કે આમાં મોટો અપરાધ થાય છે, આત્માને નુકસાન થાય, કોના માટે કમાવું છે, રોટલી કેટલી ખાવા જોઈએ, અને તોય શું, તમારે 150-200-300 ગ્રામ પેટમાં નાખવાનું, એના માટે તમારે આટલું બધું કરવાની જરૂર શું, પણ કુટુંબમાં હું પોતાનું પ્રારબ્ધ લઈને આવ્યું છું, માણસો મોટો બોજો તો માણસને કુટુંબનો જ આવે છે. એટલે કુટુંબ માટે માણસ પાપ કરે છે, અધોગતિમાં જાય છે. નહીં કરવું જોઈએ. હમણાં પ્રાર્થ પ્રમાણે હમને મળી રહેશે, આપણે કંઈ કરવું. આપણે સ્પષ્ટ હોવા જોઈએ આપણા પરિણામમાં, આપણી સમજણમાં આપણે સ્પષ્ટ હોવા જોઈએ. એડલ્ટ્રેશનના બિઝનેસ હોય છે, અનેક પ્રકારના હોય છે. આત્માને આવરણ આવે જ, મિલાવટ કરો, આત્માને આવરણ આવવાનું. કેમ કે બધા દગા ફટકાના ધંધા થઈ ગયા ને, એમાં આત્માને આવરણ આવે. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિષ્ફળ ભક્તિ છે, નિષ્કામ ભક્તિ છે, મારે આત્મકલ્યાણ સિવાય કાંઈ લાભ લેવો નથી, પોતાની ઈચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, નિષ્કામ ભક્તિ છે, ઈચ્છા થાય પણ એ જ્ઞાનીથી પૂર્ણ નથી થતી તો પણ એમાં જ્ઞાનીનો દોષ આવતો નથી, શું કરવા કાંઈ આવું વિચારતા નથી. કેમ કે કૃપાળુદેવ મોટો બિઝનેસ કરતા હતા, આ એકદમ દરિદ્ર હતા, તો કેમ કાંઈ મદદ કરતા નથી, એવો દોષ ન આવે, દોષ ન દેખાય. એવો જે જીવ જેને દોષ ન દેખાય, એવો જે જીવ તેને જ્ઞાનીને આશ્રય ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે. કુદરત બદલશે એને, એ કંઈ લાંબો સમય ચાલવાનું નથી, કુદરત બદલી નાખશે. એવા દાખલા જોયા છે, ભલે બહુ ઊંડા ન ઉતર્યા હોય, કોઈ ઊંડું શાસ્ત્ર જ્ઞાનનું હોય, ઊંડું અધ્યાત્મ જ્ઞાનનું હોય, પણ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે સમર્પણ બહુ હોય એવા એવા જીવો હોય છે, ઉદાર પ્રકૃતિ. સમર્પણ એવું હોય કે કુટુંબનું ન જોવે, કે ભાઈ કુટુંબનું શું થશે એ હિસાબ ગણવાનો આરોપ કરે, સમર્પણ કરી દે, એનું દારિદ્ર્ય લાંબુ નથી ચાલતું, કુદરત પલટો મારે છે. શું કહે છે કે તેને જ્ઞાનીને આશ્રય ધીરજથી વર્તતા આપત્તિનો નાશ હોય છે. ધીરજથી એટલે એને સમાધાન હોય છે, એ કાંઈ નહીં, પૂર્વકર્મ આપણે ભોગવી લ્યો, આપણને આશ્રય મળ્યો છે, બહુ મોટી વાત છે, એ લાખો કરોડો ને અબજો કરતા મોટી વાત છે, ધનનો આધાર લેવા કરતા આ આધાર એને લીધો છે, એને આપત્તિનો નાશ હોય છે. અથવા ઉદયમાં ઘણું મંદપણું થઈ જાય છે, એ કુદરતી વ્યવસ્થા છે, એમ જાણીએ છીએ, તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિશે બહુ વિકટ છે. એવી ધીરજ રહેવી, ઉદયમાં ધીરજ રહેવી, એ બહુ યોગ્યતા માગે છે, પરિણામ ખેંચાઈ જાય. અને ધીરજ ન રહે તો ઉપર જણાવ્યું છે એવું પરિણામ ઘણીવાર આવતું અટકી જાય છે. માટે તમે ધીરજ રાખજો, બધા હરાવાના થઈ જશે. ધીરજ નહીં રહે તમારી પ્રતિકૂળતા લંબાઈ જશે, ઉલટાની લંબાઈ જશે. પ્રતિકૂળતા ન લંબાય એવું ઈચ્છતા હોય તો પણ ધીરજ રાખવી જ યોગ્ય છે, એમ કહે છે. બીજું બહુ મોટી વાત શું છે એમ કે જેને જ્ઞાનીનો આશ્રય અને આધાર લીધો એ બીજી પ્રતિકૂળતાને સહજ માત્રમાં પરિણામ બહુ ખેંચાયા વગર ગૌણ કરી શકે છે. કેમ કે એની સંયોગો ઉપરની આધાર બુદ્ધિ ઘટી ગઈ છે. અને આ જ મોટો ફાયદો છે. પરિસ્થિતિ તો પરિસ્થિતિ છે, પણ પરિણામમાં ટેન્શન ઊભું થાય એનું દુઃખ છે. દુઃખ શેનું છે? ટેન્શન. આશ્રય ભાવના ને આશ્રય બુદ્ધિને લીધે ટેન્શન ઓછું થઈ જાય. કેમ કે સ્વર્ગ અને શ્રીમંતા એ અનંતવાર મળી છે, જ્ઞાનીનો આશ્રય મળવો અપૂર્વ છે. એ કઈ વાર નથી લીધો દીવો, નાની મીયા છે પણ આશ્રયમાં આવ્યો નથી, એ અપૂર્વ છે. અને એનું જેને ભાન છે, એનું જેને મૂલ્યાંકન છે, એને મોટો આધાર મળી જાય છે કે મને તો જગતમાં મોટો આધાર મળી ગયો, હવે બીજું હોય ન હોય મારે શું, પૂર્વકર્મ છે જે પ્રમાણે હોય એ પ્રમાણે. બહુ બહુ તો આયુષ પર્યંત રહીએ પછી તો દુઃખમાં શરૂ જવાનું થાય. જ્યારે કપરા સંજોગોમાં પણ તીવ્ર કશાય ન થયો હોય, પરિણામ ન બગડાવે તો કાંઈ પછી તો કાંઈ સવાલ જ નથી. તો શેષ આયુ, બાકીનો જે આયુષ છે, એ શાંતિથી ને ધીરેથી જ્ઞાનીના આશ્રયે વિધિ લેવું અને આત્મકલ્યાણના માર્ગમાં બને એટલા શક્તિથી, જેટલી શક્તિ છે એટલી શક્તિથી આગળ વધવું, એવો જેનો નિર્ધાર છે એને ટેન્શન નથી આવતું. પ્રતિકૂળ સંયોગોમાં પણ એને ટેન્શન નથી
આવતું.
આશ્રય મેં એક આધાર બુદ્ધિ હોતી, એક મેં તો ઇનકે ચરણ મેં આ ગયા હું, મેરે કો ક્યા આપત્તિ હૈ, મેં તો ઇસકે ચરણ મેં હું. વૈસે કોઈ બલવાન પતિ હોતી ઉસકે પત્ની કો ડર નહીં લગતા, જિસકા પતિ બલવાન હૈ ઇસકી પત્ની કો ડર નહીં લગતા, જો ડરપોક હૈ તો ઇસકી પત્ની ઓર ડરપોક હો જાયેગી, લેકિન જો મજબૂત હૈ ઉસકા તો ડર નહીં લગેગા ને. તો ઉસકા મેરા ધણી તો બલવાન હૈ, જ્ઞાની મિલ ગયા હમકો, હમકો ક્યા ચાહીએ ફિર. તો ઉનકો સંયોગ કી ચિંતા હૈ, વો દર્શન હોકે કારણ સે જો ટેન્શન હોતા હૈ વો નહીં હોતા હૈ. ક્યો હોતા હૈ, ચિંતા ક્યો હોતી હૈ સંયોગ કી, દર્શન હોકે કારણ સે, અપનત્વ કે કારણ સે. ઉસકા અપનત્વ હી પતલા પડ જાતા હૈ, ફિક્કા હો જાતા હૈ, ઉનકો ટેન્શન નહીં આતા, હર હાલત મેં ટેન્શન નહીં આતા. તો દેખો જીતની કચાસ હૈ ઉતના ટેન્શન આયેગા, જીતની કચાસ નહીં હૈ પરિપક્વતા હૈ ઉતના ટેન્શન નહીં આયેગા, એસી બાત હૈ. ઇસલિયે ધીરજ સે શાંતિ સે ઉદય મેં પસાર હો જાના, બાત ખતમ. નાની પ્રત્યે જેને કેવળ નિષ્ફળ ભક્તિ છે, એટલે કોઈ કામના નથી, નિષ્કામ ભક્તિ છે. હવે શું છે કે ઈચ્છા છે, હવે એમને તો શું હતું, બહુ સ્પષ્ટ વાત હતી કે એ પોતે ઈચ્છતા હતા કે કૃપાળુ દેવ કઈ મદદ કરે તો સારું, એમની પાસે લબ્ધિ છે એમને ડાઉટ હતો, એમને ધંધો વેપાર અને પૈસા હતા એ પણ બસ ચોખ્ખી વાત હતી, અથવા કંઈક છોકરાઓને વેપારમાં લગાડી દઈએ કે પોતાને કંઈક એમ કે ભાઈ તમે આ વેપાર કરો ને કમાઈ જશો, એવું કંઈક કહી દઈએ, કંઈક ઈચ્છા ઈચ્છાની પૂર્તિ થાય અને એવું ઓલા કાંઈ દે, એમને કંઈ મનમાં દેતા નહોતા કેમકે એમાં એને નુકસાન થાય એવું હતું, એટલે પોતે એમાં કાંઈ એમને રિસ્પોન્સ નહોતા આપતા એ બાબતમાં. છતાં પણ જેને દોષ આવતો નથી એના પ્રત્યે, એવો જે જીવ દોષ નો હતો, દોષ ક્યારે આવે, પ્રેમ નો હોય તો. એમને જે ભક્તિ અને પ્રેમ એક સાથે, પ્રેમ ભક્તિ પ્રેમ, દોષ આવે જ નહીં એમને. ખ્યાલ ઈચ્છા થતી હતી પણ છતાં દોષ નો થતો, કેમ આમ કરતા નથી, કઈક એમનામાં કઈક ખામી છે એમ ન લાગે. એ જે કરે છે એ સમજીને કરે છે અને મારા હિતમાં કરે છે, એવો અખંડ નિશ્ચય એમને રહ્યો, અખંડ નિશ્ચય, એટલે દોષ નથી આવતો. ના, એ નથી જાતી પછી એમને સકામતામાં. હા, એટલે એ બીજું નિષ્પ્રભ ભક્તિ છે, એમને ખબર છે કે આ નિષ્પ્રભ ભક્તિ છે, છતાં ઈચ્છા એક ક્ષણિક ઈચ્છા થાય, હવે એને નિષેધ પણ આવતો હોય અંદર, અભિપ્રાય વિરુદ્ધ છે. ન લખો માગી ખાઈને ગુજરાન જલાવશું પણ દીનતામાં નહીં આવીએ, તો માગી ખાવું એ દીનતા નથી એમ નથી યાર, ટેમ્પરરી કોઈને કોઈને લઈ દે ભાઈ થોડીક અડતા પૂરતા આટલા દિવસ પછી તમને આપી દેશું પાછું એમ કરે, દીનતામાં આવીને ને અરે રે અમે આ નિરાધાર થઈ ગયા, અરે રે અમે ગરીબ છીએ અમને કોઈ મદદ કરો એમ નહીં. એ વચનને નમસ્કાર કર્યા છે કૃપાળુદેવ, શાબાશ. આવા કપરા સંયોગોમાં તમારી વૃત્તિ દીનતાને ભજતી નથી, બહુમાન કર્યું છે એમને, નમસ્કાર કરીને બહુમાન કર્યું છે, વિચારશો.
Thank you.